તારીખ 8/12/1989 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 348-352 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 99
શ્રીમદ રાજચંદ્ર ગ્રંથ પત્રાંક 348 પાન 324 સૌભાગ્યભાઈ ઉપરના પત્રો છે. નમસ્કાર પહોંચે. આ લોક સ્થિતિ એવી છે કે તેમાં સત્યનું ભાવન કરવું પરમ વિકટ છે. રચના બધી અસત્યના આગ્રહની ભાવના કરાવવા વાળી છે. માત્ર બે વચનનો પત્ર છે. બંને વચનમાં ભાવનાની પ્રધાનતાથી જે કંઈ કહેવા ધાર્યું છે એ વ્યક્ત કરે છે. ભાવનાની પ્રધાનતાથી કે આ લોકની સ્થિતિ એવી છે કે તેમાં સત્યનું ભાવન કરવું પરમ વિકટ છે. સત્ય સ્વરૂપ એવો આત્મા, અસંગ તત્વ એવા સ્વરૂપની ભાવના કરવી એ ઘણો વિકટ પડે જીવને, એવી લોકની સ્થિતિ છે, જગતની એવી સ્થિતિ છે. એક તો જીવ અનાદિથી પૂર્વ વિપરીત સંસ્કારથી ગ્રહિત છે, અને પૂર્વે જે વિપરીત ભાવે કર્મ નિબંધન કર્યા છે એના ઉદયમાં અવિપરીત પરિણામે પહોંચવું એ જીવને વિકટ થઈ પડે છે. ફરીથી કે એક તો જીવ પોતે મિથ્યાગ્રહ આદિ વિપર્યાસ ભાવોથી સારી રીતે ગ્રહિત છે, પકડાયેલો છે, અને એવા જ પરિણામોથી જે કર્મ નિબંધન કર્યું છે એના ઉદય વર્તે છે. એમાંથી તદ્દન વિરુદ્ધ દિશામાં જવું, અવિપરીત પરિણામે પરિણમવું એ વિકટ થઈ પડે છે જીવને. બીજા બધા ઉદયમાં તો જીવ સમાધાન કરે, પણ વેદનાનો ઉદય એવો છે કે એમાં જીવ કેવી રીતે માનસિક સમાધાન કરી શકે. બીજા ઉદયમાં તો જીવ કાંઈ યુક્તિ પ્રયુક્તિથી પણ સમાધાન કરે. વેદના તો એવી ચીજ છે કે જે ઉદયમાં આવે મુખ્યપણે વેદાય જ. તો હું આત્મા છું ને શરીર નથી, હું આત્મા છું, જ્ઞાનમય સત્તાધારી આત્મા છું, ઉપયોગ સ્વભાવી આત્મા છું, અને મારી જ્ઞાન વેદના જ મારે વેદવા યોગ્ય છે. નિર્વિકલ્પ જ્ઞાન વેદના એ જ મારું વેદનનો વિષય છે, આ સિવાય આથી આગળ હું જઈ શકતો નથી, એ પરિસ્થિતિમાં આવવાનું વિકટ પડે છે. એવી જ કોઈ પરિસ્થિતિ છે, લોકની સ્થિતિ જ એવી છે. શરીરના સંયોગથી માંડીને તમામ પ્રકારના ઉદયમાં જીવને જે મારાપણું થઈ રહ્યું છે, જે અજ્ઞાન અને દર્શન મોહને લઈને પોતાના પરિણામ પણ મમત્વ ભાવે જ વર્તે છે, એની નિવૃત્તિ થયા વિના એ જ પ્રવૃત્તિમાં કોઈ રીતે જ્ઞાન દશા અને સુખ શાંતિ પ્રગટ થઈ શકે નહીં, ઉત્પન્ન થઈ શકે નહીં. એવી જ કોઈ લોકની સ્થિતિ છે. જગતમાં પણ કોઈ પ્રસંગ બને એટલે કાર્ય કારણ એવી રીતે જોવાય છે કે કોના કારણથી કોને લાભ થયો અને કોના બીજાના કારણથી કોને નુકસાન થયું. એવી જ રીતે સંયોગી દ્રષ્ટિથી કાર્યોને જોવામાં આવે છે અને જગત આખું એવી માન્યતામાં છે કે એક પદાર્થ બીજા પદાર્થના કાર્યની અંદર કારણ થઈને જ કાર્ય થાય છે, એ વગર કાર્ય થતું નથી. ત્યાં પરમ સત્ય ભિન્ન ભિન્ન પદાર્થોની ભિન્નતા ભાવવી જોવી એટલું ન લીધું, અવલોકન કરવું એટલું નથી લીધું. જોવે ને એની એનું ભાવન થાય, એની રુચિ એની ભાવના સહિત એ રીતે ભિન્નપણું થાય એ ઘણું વિકટ છે. જગતના જીવો જે અજાણ્યા છે આવા વસ્તુ સ્વરૂપથી, સત્ય સ્વરૂપથી અજાણ્યા છે, એને તો ભાવનાનો અવકાશ નથી. પણ એ ક્ષેત્રમાં પ્રવેશ કર્યા પછી પણ જીવને પ્રતીતિ થાય છે કે આ કામ વિકટ પડે છે, કામ સહેલું નથી, કામ જરા અઘરું પડે છે. અને રચના પણ બધી એવી જ છે, એમાં પણ ભાવના લીધી છે કે અસત્યપણે પરિણમે છે ને અસત્યનો આગ્રહ થાય એવી ભાવના. આગ્રહ ને ભાવના બે શબ્દનો પ્રયોગ કર્યો છે. અસત્યની પકડ થાય જીવને અને એને પાછો એ પોતે ભાવે, એને રૂચે, એને ગોઠે, એવી જ કોઈ પરિસ્થિતિ અને રચના જગતની જોવામાં આવે છે. આવી જે આ ભ્રાંત દશાના કારણરૂપ બહારની પરિસ્થિતિ છે અને કોઈ આવી અંદર અંતર્બાહ્ય પરિસ્થિતિને લીધે જીવને સંસારનો અંત આવો ઘણો કઠિન પડે છે. દુરંત છે સંસાર, અથવા કોઈ કોઈ જીવો ક્યારેક જ સંસારનો અંત કરી શકે છે, બાકી સંસારનો અંત લાવવો એ મુશ્કેલ લાગે છે. સૌભાગભાઈને એ વાત કરી છે એટલા માટે કે એમને ઉદય થોડો એ પ્રકારનો છે કે જેમાંથી એ મમત્વ તોડી શકતા નથી, મમત્વ મટાડી શકતા નથી, મારાપણાનો ત્યાગ કરી શકતા નથી. આ મારાથી બહાર કોકમાં થાય છે, ક્યાંક થાય છે કે જેનો મને કાંઈ સંબંધ નથી, એ પ્રકારની દશામાં લઈ આવવા છે. સમયસારમાં એ વાત કરી છે કે ભાઈ જ્ઞાની કઈ રીતે ઓળખાય, એવો એક પ્રશ્ન કર્યો છે 75 ગાથાના મથાળામાં કે જ્ઞાની કઈ રીતે ઓળખાય. તો એના ઉત્તરરૂપ ગાથા કહે છે કે જે કર્મ અને નો કર્મમાં પોતાપણું કરતો નથી, માત્ર એને જાણે છે, ભિન્ન રહીને જ્ઞાતા રહીને ભિન્નપણે માત્ર એને જાણનારો રહે છે, એવા જેના પરિણામ છે એને અમે જ્ઞાની કહીએ છીએ. ત્યાં તો શું છે કે કર્તા કર્મ અધિકાર છે, એટલે કર્મ અને નો કર્મના પરિણામને જે કરતો નથી પણ માત્ર જાણે છે તેને જ્ઞાની કહીએ છીએ, એવી પરિભાષા કરી છે. કરવાપણું તો ભાવમાં અભેદતા સધાય છે, અથવા રાગાદી ભાવની ભાવના સહિત એ ભાવને ભાવવામાં આવે છે એકત્વ પરિણામે, ત્યારે એ કર્મ અને નોકર્મના પરિણામ સાથે કર્તા બુદ્ધિએ અભેદ ભાવે એકમેકપણે તદ્રુપ થઈને જ્ઞેય નિમગ્ન થઈને પરિણમી જાય છે. ત્યાં સુધી એ અજ્ઞાની છે અને એવા પરિણામ ન થાય જેના, ભલે ઉદય એનો હોય, ઉદય તો જ્ઞાની અને પૂર્વકર્મનો છે, ભલે અજ્ઞાન ભાવે બાંધેલા પૂર્વકર્મનો છે, ઉદય તો એનો જ ગણાય. લોકો એમ જ કહે કે એમને આ ઉદય વર્તે છે, એમને અશાતા છે, એમને ફલાણું છે, એમને આમ છે આમ છે, છતાં એ પોતે એનાથી ભિન્ન રહ્યા હોય, જાણનારપણે રહ્યા હોય, એમાં પોતાપણું અનુભવ ન કરતા હોય, ત્યારે એને જ્ઞાની કહી શકાય, નહીં તો એને જ્ઞાની ન કહી શકાય. આ સિદ્ધિ સિદ્ધિ બહુ ચોખ્ખી વાત છે. બે ની પાછળ જે કઈ કહેવા ધાર્યું છે એ બરાબર છે. જે અપેક્ષા એ જે વાત કરવામાં આવે છે તે વાત બરાબર છે. જેમ કે જીવ અનંતકાળથી સંસારમાં પરિભ્રમણ કરે છે, ઘણો દુઃખી થાય છે, ઘણા દુઃખ ભોગવ્યા, ભોગવતો ભોગવતો કોઈ પણ દુઃખવાળી પરિસ્થિતિ એને નહીં ગમતી હોવા છતાં, એ પોતે સંમત નહીં કરતો હોવા છતાં એ પરિસ્થિતિને મટાડી શકતો નથી, એટલે એ દૃષ્ટિએ એનું દુર્લભપણું તો છે. દુઃખ, હા દુઃખ લાગે છે ક્યારેક, તીવ્ર આકુળતા થાય છે ત્યારે એને દુઃખ લાગે છે, ભૂલ મંદ આકુળતામાં કરે છે. તીવ્ર આકુળતા થાય છે, વેદના આદિ થાય છે, કોઈ પ્રતિકૂળ પ્રસંગો થાય છે, પોતાની ઈચ્છા પ્રમાણે બનતું નથી ત્યારે એને તીવ્ર આકુળતા થઈને દુઃખ થાય છે, ત્યારે તો એને લાગે છે કે જગતમાં દુઃખ જેવું પણ કાંઈ છે. પણ જે મંદ આકુળતા છે અને જે સુખ નથી, ત્યાં જે સુખની ભ્રાંતિ છે એ ભ્રાંતિને લઈને એવી દશાને એ વારંવાર ઈચ્છે છે અને તીવ્ર આકુળતાવાળી પરિસ્થિતિને ઈચ્છતો નથી. અહીંથી આગળ એ નથી જઈ શકતો કે આકુળતા રહિત કેવળ નિરાકુળતામય જ મારું સ્વરૂપ છે અને એ દશાનો હું પ્રયત્નવાન થાઉં, એ દશાનું માટે હું પુરુષાર્થ કરું, એને સૂજે અને એ પુરુષાર્થમાં આવે, પુરુષાર્થના માર્ગમાં આવે, પુરુષાર્થનો રૂપી ઉપાય એને મળે ત્યારે તો એને સુગમ છે. એટલે આમાં શું છે કે એક ઢાળ જેવી વાત છે. સુગમ ક્યારે થાય છે કે જ્યારે એનું વલણ ફરે છે ત્યારે એને ઢાળ મળે છે. ઢાળ મળે છે એટલે અંદરથી સ્વભાવ પણ એને રિસ્પોન્સ આપે છે, કેમ કે સ્વભાવ તો શુદ્ધતા રૂપે પરિણમવાનો છે, એટલે સ્વભાવની સાનુકૂળતા ઊભી થાય છે અને ત્યારે સુગમ થાય છે. પણ પ્રથમ એને દિશા બદલવી, માર્ગ બદલવો એ વિકટ છે. બદલ્યા પછી બધો રસ્તો એકદમ સુગમ ને સરળ છે, પણ બદલવું એ મુશ્કેલ છે અને માર્ગ બદલતો નથી જીવ. આ એક મોટી વિટમણા છે.
એમાં એવું થયું કે કૂતરું જ્યારે હાડકું જ્યારે પેલું ખાય છે ત્યારે પોતાના જ લોહીનો સ્વાદ એને
આવે છે અને એને મીઠો લાગે છે.
પોતે પોતાના આંતરિક સુખનો નાશ કરીને બાહ્ય ભ્રમિત સુખમાં તો રાચે, પોતાના સુખ માને.
જે રાગ છે, દુઃખરૂપ છે, એને સુખરૂપ માને છે અને ત્યારે એને અંતર સુખથી દૂર જાય છે, વિરુદ્ધ જાય છે પોતે. કાલે એક દ્રષ્ટાંત દીધો હતો કે પીપરમાંથી લાખ નીકળે છે, પણ લાખ ભલે એ પીપરની પેદાશ છે, લાખ છે કોની પેદાશ છે, પીપરની પેદાશ છે અને પીપર સાથે ચોંટેલી રહે છે, પીપરને ખાઈ જાય છે. આ એવો રાગ છે કે જીવમાંથી ઉત્પન્ન થાય છે, જીવની દશામાં ઉત્પન્ન થાય છે અને જીવના સ્વભાવને ઘાટે છે. એવી છે કે ઘટ થયેલી કે જીવને એમાંથી છૂટવું વિકટ પડે છે. અને બહારની પરિસ્થિતિ પાછી એવી છે, શરીરનો સંયોગ એવો છે કે સાતા અસાતા થતાં મને સાતા અસાતા નથી થઈ, વિકટ પરિસ્થિતિ છે. પછી બીજા લાભ નુકસાનના જે પ્રસંગો છે એમાં મારે લાગતો ઓળખતું નથી, ક્યાંથી લાવે, ક્યાંથી લાવે કે મારે લાગતું ઓળખતું જ નથી, હું તો તદ્દન ભિન્ન જ્ઞાયક આત્મા છું. એ વસ્તુ ઘણી વિકટ પડે છે.
દેવી
છતાં અશક્ય નથી, વિકટ છે છતાં અશક્ય નથી, શક્ય છે. અને જીવને એકવાર દ્રઢ નિશ્ચયમાં આવવાની જરૂર છે કે મારે રસ્તો બદલવો છે, જે સંસારના માર્ગે અનાદિથી હું ચાલી રહ્યો છું એ માર્ગ મારે છોડવો છે, અને મારે કેવળ મારું આત્મહિત કરી અને મારા રસ્તે ચાલવું છે, આત્માના રસ્તે ચાલવું છે, ચૈતન્યની જ ભાવના અને એ જ રસ્તે જવું છે, એને દ્રઢ નિશ્ચય થાય છે, ત્યારથી સુગમતા શરૂ થાય છે. જે કાંઈ અટક્યું છે એ પોતાના માટે અટક્યું છે, કેમ કે પોતે નિશ્ચય કરતો નથી. વચનામૃતમાં પૂજીબેન શ્રી કહે છે કે કરવા ધારતો નથી એટલે કાર્ય થતું નથી. એ કરવા ધારે ત્યારે એવી રીતે કરવા ધારે છે, એમ તો બળવાન બહુ છે, કે કોઈ પણ ભોગે મારે આ મારું કામ કરવું જ છે, મારે મારું હિત કરવું, એમાં બીજી વાત અહિતની વાતને હું મને પોસાય શું કરવા, શા માટે હું એનું પોષણ કરું, બસ તો સુગમ થઈ જાય છે. એ પરિસ્થિતિ જ્યાં સુધી ઊભી નથી પોતે કરતો ત્યાં સુધી ઘણી વિકટતા છે. કેમ કે બાહ્ય સાધનમાં જીવ ક્યાં સુધી કરે છે, કે કાં તો થોડો ત્યાગ કરીને બેસે છે તો લોકો ત્યાગી માનતા થઈ જાય છે કે ભાઈ આને વ્રત છે, તપ છે, ત્યાગ છે, કાં તો શાસ્ત્રનો જ્ઞાન કરે છે એમાં બુદ્ધિ એની એટલી શક્તિશાળી છે કે કામ કરે છે, તો એ વિચાર કરે છે કે આમ 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 વસ્તુ આમ છે, વસ્તુ આમ નથી, આમ માર્ગ આમ છે, ઉન્માર્ગ આમ છે, સન્માર્ગ આમ છે, પ્રાણનું આમ છે, આગમ આમ છે, અધ્યાત્મ આમ છે, તત્વ આમ છે, અપેક્ષા આમ છે, બધું ઘણી જાતનો વિચાર કરે છે. પણ એ રૂપ પરિણમન કરવું એ એક પુરુષાર્થનો અધિકાર છે. વિચાર થવો એક વાત છે, જ્યારે એવો વિચાર થાય છે ત્યારે પરિણમન ઉલટું ઊભું છે એ લક્ષમાં હોય તો એને એમ ખ્યાલ આવે કે વિચાર એક વાત છે ને પરિણમન બદલવું એક બીજી વાત છે.
ત્યારે જ એપ્લાય કરવું,
હા, ત્યારે એનું પહેલાં એ સમજતી વખતે જો લક્ષ હોય તો વિચાર ઉપર વજન ન આવે કે વિચાર્યું તેથી શું થયું, હજી પરિણમન બદલવું બાકી છે. જે વિચારું છું તદરૂપ મારું પરિણમન બાકી છે, હજી એમાં મેં શરૂઆત નથી કરી. આ તો ખાલી ક્ષોભસમમાં આ વિચારનો ખ્યાલ આવ્યો કે વસ્તુ તત્વ આમ છે, આમ કરવા યોગ્ય છે, આમ કરવા યોગ્ય નથી, એવો એક વિચારની અંદર ખ્યાલ આવ્યો છે, પણ પરિણમન કરવું બાકી છે. એક હા ખ્યાલ જો એ જ વખતે હોય તો વિચાર ઉપર વજન ન જાય, નહીતર વિચાર ઉપર વજન જાય, અને એ વિચારને એ જ્ઞાન સમજે, કેમ કે પહેલા એ પ્રકારનો વિચાર નહોતો એટલે એ પ્રકારનું જ્ઞાન નહોતું. એટલે એ જ્ઞાન નથી, જ્ઞાન તો હજી બાકી છે. એવો વિચાર આવે, વિચારમાં સંમત થાય, સમજાય, ખ્યાલ પડે ત્યારે પણ જ્ઞાન બાકી છે એનું જો ભાન હોય તો ભૂલ ન કરે. નહીંતર જેમ તીવ્ર કષાયમાંથી મંદ કષાયમાં આવતી વખતે ભૂલ કરી બેસે છે, એમ આ વિષયના જાણપણામાં નહોતો અને આ વિષયનું જાણપણું થાય તત્વજ્ઞાનનું ત્યારે એક બીજી ભૂલ કરી બેસે છે જ્ઞાનના પ્રકરણમાં, સમજણના પ્રકરણમાં. એટલે અહીંથી એ વાત શરૂ કરવી પડે છે કે તને વિચાર આવ્યો તો તું હવે અવલોકન કર. પરિણમન કરવા માટે શું પહેલું પગથિયું છે? પરિણમન કરવા માટે પ્રારંભ કરવો હોય, આગળ વધવું હોય તો કઈ કઈ પ્રક્રિયા છે, શું ઉપાય છે? તો કે અવલોકન કર. અવલોકનમાં તને જણાશે કે તારા વિચારવા વખતે પણ જે રાગ છે એમાં દુઃખ છે, દુઃખ છે એટલું જ નહીં એમાં મલિનતા પણ છે, અને તારા જ્ઞાન ભાવથી એમાં વિપરીત ભાવ છે. જ્ઞાનમાં પ્રકાશ પવિત્રતા છે, આની અંદર અંધકાર છે, મેલપ છે, દુઃખ છે. આ બધો ખ્યાલ પોતાના અનુભવથી આવશે તો એ એક નવા પ્રકારનું જ્ઞાન થયું, એ અનુભવને અડીને જ્ઞાન થયું. પોતાના રાગની આકુળતા, રાગમાં દુઃખ, એ દુઃખનો અનુભવને અડીને એ જ્ઞાન થયું. તો દુઃખને અનુભવીને જે જ્ઞાન થયું એ અનુભવ પદ્ધતિનું જ્ઞાન થયું. અને વિચારથી નક્કી કર્યું કે રાગમાં દુઃખ છે એને અનુભવ સાથે હજી સંબંધ નથી, એને ફક્ત ન્યાય યુક્તિ ને તર્ક સાથે સંબંધ છે. એટલે એ જ્ઞાનને હજી પરલક્ષી ગણવામાં આવે છે. અને અનુભવને અડીને જે સમજણ કે જ્ઞાન થાય એ સ્વલક્ષી જ્ઞાનનો પ્રકાર છે. તો પરિણમન સ્વલક્ષે થાય છે, પરલક્ષે અંગ પૂર્વાદીનું જ્ઞાન થાય, અગિયાર અંગ નવ પૂર્વ સુધીનું જ્ઞાન પરિણમન નથી આવતું. એટલે પરિણમનની દિશામાં આગળ વધવું હોય ત્યારે એને અનુભવ પદ્ધતિએ ચડવું પડે, અને અવલોકન સિવાય ભેદ જ્ઞાનની પ્રક્રિયા શરૂ થતી નથી. જ્ઞાન અને રાગ વચ્ચેનો જે સ્વભાવ ભિન્નતા છે, સ્વરૂપ ભિન્નતા છે, એ અવલોકન વગર શરૂ નથી થતી. વેદ જ્ઞાનનો વિચાર એક વાત છે, અનુભવને અડીને એ કાર્યનું પરિણમન ચાલુ કરવું, પ્રયત્ન ચાલુ કરવો એ બીજી વાત છે. પણ એમાં એવું છે કે સામાન્ય રીતે જ્યારે જ્યાં જીવને પોતાને લાભ છે અને ઘણો લાભ છે એવું જે સમજણ જ્યાં થાય છે ત્યાં પુરુષાર્થની ગતિ તીવ્ર થાય છે. જ્યાં ઘણો લાભ કે ઘણા નુકસાનનો પ્રસંગ ઊભો થાય ત્યારે પરિણામની અંદર તીવ્રતા એવા વિનારીએ જ નહીં, રસ તીવ્ર થાય, પુરુષાર્થ તીવ્ર થાય. આત્મા બાજુમાં આત્મામાં અનંત શાંતિ, અનંત જન્મ મરણનો નાશ, અનંત દુઃખનો નાશ એવો લાભ જ્યારે સમજાય છે ત્યારે પુરુષાર્થ જોર પકડે જ છે. કેમ કે અનંત પુરુષાર્થ અંદર ભરેલો છે, સામર્થ્ય રૂપે શક્તિ રૂપે તો અનંત બળ રહેલું છે આત્મામાં, આત્મબળ કાંઈ થોડું નથી આત્મામાં. પછી એ ક્યાં પ્રવર્તાવે છે કે જ્યાં એને મોટો લાભ નુકસાન હોય ત્યાં એનો ઉપયોગ થઈ જાય છે, કરવો નથી પડતો થઈ જ જાય છે. આ એક સ્વભાવગત વાત છે, જીવના સ્વભાવમાં રહેલી સ્વભાવગત વાત છે કે જે સહેજે સહેજે જ થાય, ઉલટી દિશામાં પણ સહેજે થાય, સુલટી દિશામાં પણ સહેજે જ થાય. તો અનંત કાળથી કર્યો છે અને કરી રહ્યો છે. ના, એ તો ઘણું બળ તો ઘણું છે આત્મા વાપરે, એટલે કે તીર્થંકરના સમવસરણમાં જઈને તીર્થંકરને વાત સંમત નથી કરી, એ તો પોતે જ કર્યું છે. શું કે નહીં આમ નહીં તો એને કેટલું બળ વાપર્યું હશે. ઊંધો પુરુષાર્થ કરે છે એટલે સવળું થવું વિકટ પડે છે, ઊંધી દિશામાં જોરથી જાય છે એટલે પાછા વળવું એને વિકટ પડે છે. ચોક્કસ છે. આ તો ચાલતી પરિસ્થિતિ ઉપર કોઈ પણ જીવને વિચાર કરતો કરી મૂકે એવી એક શ્રીમદજીની વાત છે. વચન રચના પણ કોઈ એવી છે કે ભાઈ આ પરમ સત્ય છે એની ભાવના કરવી જીવને વિકટ પડે એવું આ જગતની રચના છે. એવા ચિત્ર વિચિત્ર પ્રસંગો અને એ જ બધા પ્રકારો ચાલે છે કે આત્મા પોતે અંદરમાં અસંગ તત્વ છે અને એ અસંગ તત્વમાં અંતર્મુખ થઈને રહેતા જ આત્માને સુખ શાંતિ છે, એ વાત એને વિકટ થઈ પડે એવી બહારની પરિસ્થિતિ છે જગતને. ઉલટાનું એ વાત કરવા જાવ તો જીવો એનો વિરોધ કરે અરુચિથી, અસત્યનો આગ્રહ એવો છે કે એનો વિરોધ કરે, જગતના પ્રાણીઓ તો વિરોધ કરે નહીં, ધર્મક્ષેત્રમાં રહેલા જીવો પણ એનો વિરોધ કરે કે નહીં આવું ન હોય, ક્યાંય આવું હતું હશે, ક્યાંય આવી વાત હતી હશે, કાંઈ એવી જ. હા એમ જ છે, પોતે વિચારે પોતાના લક્ષ્ય તો એવું છે. 348 થયો, 349માં એક ટુકડો જ લીખો છે સુભાગભાઈને કે લોક સ્થિતિ આશ્ચર્યકારક છે. એમ કે સત્ય કહેનારા, સત્યને દર્શાવનારા, સત્ય સ્વરૂપે પ્રગટ પરિણમનારા એવા ધર્માત્માઓ વિદ્યમાન હોવા છતાં અને જીવને દુઃખ નથી જોતું અને સુખ જોઈએ છે એવી દરેક જીવની પોતાની ઈચ્છા હોવા છતાં જીવ દુઃખનો ઉપાય છોડતો નથી ને સુખના ઉપાય બાજુ જતો નથી, એ પણ એક આશ્ચર્યકારક વાત છે. લોક સ્થિતિ કોઈ આશ્ચર્યકારક છે, નહીતર એવું સત્ય નથી. સત્ય તો સૂર્ય જેવું છે કે જેમ સૂર્યને છાબડે ઢાંકીને રાખી શકાય નહીં, એવું પણ સત્ય પ્રગટ છે, છતાં પણ લોક સ્થિતિ આશ્ચર્યકારક છે. હમણાં આ ગુરુદેવ તો સ્પષ્ટ કહેતા ને કે ભાઈ અમારી પાસે ચમત્કાર નથી, અમે કાંઈ કોઈને પૈસાવાળા બનાવી દેતા નથી, અમારે કાંઈ એ પ્રકારની કોઈ પણ જાતની સિદ્ધિ કે આડકતરી એ જાતની પ્રવૃત્તિ નથી, છતાંય જો કોઈને નિર્ધનતામાંથી દરિદ્રતામાંથી સારી સ્થિતિ થઈ જાય તો આવા કહેનારા જે ગુરુ સત્યવાદ કહેનારા તો એમ માને કે ના ના આપણને ગુરુદેવનો પ્રતાપ છે. શું આશ્ચર્યકારક જ વાત છે ને. એમાં પાછા વળી કોઈ શાસ્ત્રનો અભ્યાસ કરતા હોય એને પણ એમ થાય અમારે કાંઈ નહોતું, ગુરુદેવની કૃપાથી ઘણું થઈ ગયું હવે અત્યારે તો. નહીં બતાવે છે તો એવો એવી રીતે વિનય શા માટે, એમ વિનય બતાવી શકાય છે કે કાંઈ સમજતા નહોતા, વિનય બતાવ્યો હતો એકવાર સોગાનીજી સાથે વાત થઈ હતી છેલ્લી વખત આવ્યા ત્યારે લગભગ જવાની તૈયારીમાં હતા ત્યારે આપણા બ્રહ્મચારી ચંદુભાઈ મળવા આવ્યા હતા. થોડુંક એ વખતે સમાજની અંદર ક્ષણ પણ ત્યાં થઈ ગયું હતું કે ભાઈ આ કાંઈક છે, કાંઈક છે, અહીંયા કાંઈક છે, બધા ભેગા થાય છે. શું પછી કાંઈક છે એટલે એમ કે બધા કાંઈક માને છે કે અહીંયા કાંઈક સમ્યક દર્શન છે, સમ્યક દર્શન છે એમ માનીને બધા ભેગા થાય છે. શિષ્ટાચારની રીતે મળવા આવ્યા હતા, કેમ છે તબિયત સારી છે ને, તો હા સારી છે તબિયત, ચર્ચા કેમ ચાલે છે, ચર્ચા ચાલતી હતી રોજ એટલે એમને સહેજ દાણો દાબ્યો કે ચર્ચા સારી ચાલે છે ને, ચર્ચા ચાલે છે બરાબર, તો એમણે સીધી એવી રીતે વાત કરી કે તો ગુરુદેવની કૃપા છે. ગુરુદેવ મળ્યા પહેલાં તો હું આ લાઈનની ABCD એ જાણતો નહોતો, મેં તો ABCD બી નહીં જાણતા હતા, એ તો ગુરુદેવની કૃપા છે. બસ આટલો ટૂંકો જવાબ આપી દીધો, નિર્માણતા તો એ નિર્માણતા છે એ તો બરાબર હકીકત છે, પણ પોતાનો પુરુષાર્થ હોવા છતાં નિર્માણતા તો સાધકને પોતાનો પુરુષાર્થ હોવા છતાં નિર્માણતા તો એમ જ વાપરે છે ને કે જેટલું બને એટલું ગુરુદેવને નામે ચડાવે. તમે એક એક પત્ર જોજો, તમે જેટલી તત્વની વાત લખી છે પોતે એ વાત શરૂ કરતા પહેલાં કોઈ જગ્યાએ અથવા પૂરું કર્યા પછી કોઈ જગ્યાએ આમ શ્રી ગુરુદેવ કહે છે, ના ચડાવી દેશે એમને નામે. શું વાત પોતે કરે છે પણ ચડાવી દેશે એમને નામે. હા, એમાં તો ગડબડ ઘણી છે. એમાં તો કોઈ એમ કે ભાઈ આને અવળી બુદ્ધિ થઈ તો કે ભગવાને એને એવી બુદ્ધિ આપી ત્યાં શું કરીએ, એવું નથી. આમાં અહીં તો જીવ અપરાધ કરે ત્યારે પોતે નક્કી કરે કે આ અપરાધ મારો કરેલો છે. નિરપરાધ ભાવ કરે તો કે મારા શ્રી ગુરુનો પ્રતાપ છે, એ વિનય છે. લોક સ્થિતિ છે આશ્ચર્યકારક છે. પછી 350માં પણ એક જ નીતિ છે કે જ્ઞાનીને સર્વસંગ પરિત્યાગ કરવાનો સ્વ હેતુ હશે. અપ્રતિબદ્ધપણે વિચરવાનો ભાવ આવે છે. બીજો પેરેગ્રાફ છે 334માં પાને, 334માં પત્રમાં, 319મું પાનું છે. અત્યંત ઉદાસ પરિણામ થઈ ગયેલો હોવાથી ક્ષણવાર પણ ચિત્ર ટકતું નથી, જેથી જ્ઞાનીઓ સર્વસંગ પરિત્યાગ કરી અપ્રતિબદ્ધપણે વિચરે છે. શા માટે જ્ઞાનીઓ સર્વસંગ પરિત્યાગ કરે છે? કે સંગમાં એમનું ચિત્ત ટકતું નથી. કેટલી વાર ટકતું નથી કે ક્ષણવાર પણ ટકવાનો પરિસ્થિતિ જ્યારે નથી રહેતી ત્યારે જ્ઞાની સર્વસંગ પરિત્યાગને ઈચ્છે છે. આ અહીંથી નીકળે છે વાત. મુનિ દશા છે એ સર્વસંગ પરિત્યાગની દશા કહેવામાં આવે છે. અને પ્રગટપણે ત્યાં જોવામાં આવે છે કે મુનિ ક્ષણવાર પણ કોઈ પ્રવૃત્તિમાં ટકતા નથી, અંદરમાં ચાલ્યા જાય છે. એનો 663માં દોઢ લીટીનો એક પત્ર છે, એમાં પણ એ વાતનો ઉલ્લેખ છે કે ગ્રહ આદિ પ્રવૃત્તિના યોગે ઉપયોગ વિશેષ ચલાયમાન રહેવા યોગ્ય છે એમ જાણીને પરમ પુરુષ સર્વસંગ પરિત્યાગનો ઉપદેશ કરતા હોવા. પરમ પુરુષ એટલે સર્વજ્ઞ પરમાત્મા એ સર્વસંગ પરિત્યાગનો ઉપદેશ એટલા માટે આપ્યો છે કે ગ્રહસ્થ આદિ ગ્રહાદિ પ્રવૃત્તિમાં ઉપયોગની ચંચળતા થવાની પરિસ્થિતિ ઘણી છે, માટે જેને આત્મામાં સ્થિર ઉપયોગે રહેવું હોય એણે સર્વસંગ પરિત્યાગ કરવો યોગ્ય છે. તો એ સર્વસંગ પરિત્યાગની દશામાં જંગલની અંદર પોતાનામાં સ્થિર ઉપયોગમાં આવે છે. હવે એ પ્રશ્ન એમણે ઉઠાવ્યો છે, એ દશા પ્રત્યે ધ્યાન દોરવા માટે દોર્યો છે. પ્રશ્ન પૂછ્યો છે પોતે કે જ્ઞાની તો જ્ઞાતા થઈ ગયા છે, જ્ઞાતા ભાવે રહે છે અને ઉદયની નિર્જરા કરે છે, તો સર્વ પ્રકારના ઉદયમાં જ્ઞાતા ભાવે રહીને નિર્જરા કરતા એવા જ્ઞાની એ સર્વસંગ પરિત્યાગ કરવાનો એને શું હેતુ છે? એ તો ગમે તે પરિસ્થિતિમાં જ્ઞાતા રહે છે. તો એ 663માં એમણે ઉત્તર આપ્યો, ધ્યાન ખેંચ્યું કે ગ્રહાદિ કાર્યોમાં પણ ઉપયોગની ચંચળતા છે, ભલે જ્ઞાતાપણું સાથે છે પણ ઉપયોગ અચંચળ પરિણામે સ્વરૂપમાં સ્થિર રહી જાય એવી ગ્રહસ્થની પરિસ્થિતિમાં રહેવું સંભવિત નથી, માટે જેનો પુરુષાર્થ એટલો તૈયાર થયો કે હવે સ્વરૂપમાં સ્થિર થઈ જવું છે, ઉદયના પ્રસંગોમાં ટકી શકાતું નથી, ટકવું હોય તોય ટકી શકાય એવી મારી પરિસ્થિતિ નથી, ત્યારે એ સર્વસંગ પરિત્યાગને ઈચ્છે છે. સર્વસંગ પરિત્યાગ કરી જાય છે સહેજે સહેજે, એમાં એને જરા પણ કઠિન લાગતું નથી, ઉલટાનું એને એ પરિસ્થિતિમાં ન આવે અને ગ્રસ્તમાં રહેવું કઠિન પડી જાય છે ત્યારે સર્વસંગ પરિત્યાગ કરી લે છે. એ હેતુ છે. બરાબર સૌભાગ્યભાઈ ઉપરનો છે. સર્વ પ્રકારના ભયને રહેવાના સ્થાનક રૂપ આ સંસારને વિશે માત્ર એક વૈરાગ્ય જ અભય છે, જેને નિરસ પરિણામ છે, જેને મારાપણું નથી. મારાપણું જેણે મટાડ્યું છે, સંસારમાં રહ્યો હોવા છતાં જેણે મારાપણું મટાડ્યું છે એ નિર્ભય છે. બીજાને તો ભય થયા વિના રહેને. મોટા મુનિઓને જે વૈરાગ્ય દશા પ્રાપ્ત થવી દુર્લભ, તે વૈરાગ્ય દશા તો ગ્રહવાસને વિશે જેને પ્રાય વર્તતી હતી, એવા શ્રી મહાવીર અને ઋષભાદિ પુરુષો પણ ત્યાગને ગ્રહણ કરી ને ચાલી નીકળ્યા, એ જ ત્યાગનો ઉત્કૃષ્ટપણો ઉપદેશ છે. તો બહુ સમર્થ પુરુષો હતા, ત્રણ જ્ઞાન લઈને આવ્યા હતા, શાયિક સમ્યક દર્શન લઈને આવ્યા હતા, છતાં પણ ગ્રહસ્થ દશા એ એમને યોગ્ય ન લાગે. ગ્રહવાસને વિશે ઘણો વૈરાગ પ્રવર્તો હતો. જ્યારે પોતે ગ્રહવાસમાં હતા, રાજપાટમાં હતા, ત્યારે પણ ઘણા વૈરાગમાં હતા, એ તો અમે જાણીએ છીએ એમ કે છે. તો પણ એમણે એ દશાનો ત્યાગ કરીને ચાલી નીકળ્યા જંગલમાં. એ ત્યાગનો ઉત્કૃષ્ટપણો ઉપદેશ છે કે જેને લઈને એ પોતાનો પૂરો સમય અને પૂરો પુરુષાર્થ એક જ જગ્યાએ કેન્દ્રિત કરી શકે. કોઈ પણ કાર્યભાર નહીં, કોઈ પણ બીજા કાર્યની દખલ નહીં જેને, એવી પરિસ્થિતિ સર્વસંગ પરિત્યાગમાં જ ઉત્પન્ન થાય છે. એટલે એનું ઉત્કૃષ્ટપણો લીધું છે. ગ્રહસ્થાદી વ્યવહાર વર્તે ત્યાં સુધી આત્મજ્ઞાન ન થાય કે આત્મજ્ઞાન હોય તેને ગ્રહસ્થાદી વ્યવહાર ન હોય એવો નિયમ નથી. શું ગ્રહસ્થ દશામાં આત્મજ્ઞાન ન હોય તો થઈ શકે છે, અને આત્મજ્ઞાની ગ્રહસ્થાદી વ્યવહારમાં હોય શકે છે, એ પ્રકારની શક્યતા નથી. એ વાત ખ્યાલમાં છે, એ વાત સમજવામાં છે, એ મર્યાદા જાણીએ છીએ. તેમ છતાં પણ જ્ઞાનીને પણ ત્યાગ વ્યવહારની ભલામણ પરમ પુરુષોએ ઉપદેશી છે. આ ચારિત્રના અધિકારમાં આ ઉપદેશ આવે છે. કેમ કે ત્યાગ ઐશ્વર્યને સ્પષ્ટ વ્યક્ત કરે છે. ત્યાગ છે એ પોતાના આત્માના ઐશ્વર્યને સ્પષ્ટપણે વ્યક્ત કરે છે. શું જેમ કે મુનિ નિર્વસ્ત્ર દશામાં છે, વસ્ત્રનો એને ત્યાગ છે. તો ઋતુનો જે પ્રકોપ છે, તીવ્ર ઠંડી પડે છે, તીવ્ર ગરમી પડે છે, છતાં પણ એ પોતાના આત્મામાં ઉપયોગ રાખે છે, એ એના આત્માના ઐશ્વર્યને પ્રસિદ્ધ કરે છે. હારી નથી જતા કે બહુ ઠંડી લાગે છે, ચાલો ઉડી લઈએ કઈ. એની પાસે તો ઇન્દ્રો આવે છે, ચક્રવર્તીઓ આવે છે, રાજા મહારાજાઓ આવે છે, એને સમર્પણ કરનારા ઓછા નથી. છતાં એના ઐશ્વર્યને એ સૂચવે છે કે કેટલો એનો વિજય છે એ વિષય ઉપર. કેમ કે ત્યાગ ઐશ્વર્યને સ્પષ્ટ કરે છે તેથી, અને લોકને ઉપકારભૂત છે તેથી બીજાને પણ એ માર્ગે જવામાં નિમિત્ત પડે છે. ત્યાગ અકર્તવ્ય લક્ષે કર્તવ્ય છે, કર્તા બુદ્ધિ એ નહીં, સહજપણે સ્વરૂપ સ્થિરતાને લીધે સહજપણે થતો જે ત્યાગ, તે અકર્તવ્યને લક્ષે કર્તવ્ય છે. જુઓ કેવી ભાષા વાપરી છે, એમાં સંદેહ નથી. અનુભવમાંથી નીકળેલી વાણી છે, પોતાના અનુભવમાંથી નીકળેલી વાણી છે બધી. એટલે અહીંયા તો એમને એક વિષય હાથમાં લીધો છે કે વ્યવહાર સંયમ અને નિશ્ચય સંયમ ને નિમિત્ત નૈમિતિક સંબંધ છે, એ ત્યાર પછીનો પેરેગ્રાફ છે. છેલ્લો પેરેગ્રાફ છે, પ્રારબ્ધ છે એમ માનીને જ્ઞાની ઉપાધિ કરે છે એમ જણાતું નથી, પણ પરિણતિથી છૂટ્યા છતાં ત્યાગવા જતા બાહ્ય કારણ રોકે છે, માટે જ્ઞાની ઉપાધિ સહિત દેખાય છે. બાકી પોતે તો પરિણતિથી છૂટ્યા છે, એનાથી ભિન્ન પડી ગયા છે, તથાપિ તેની નિવૃત્તિના લક્ષણે નિત્ય ભજે છે. પ્રવૃત્તિને ભજતા નથી પણ નિવૃત્તિના લક્ષને ભજે છે. ઉદય રોકે છે એમ છે, વૃત્તિ તૈયાર થઈ છે પણ ઉદય હજી રોકે છે. પુરુષાર્થ જે અલ્પ છે એ ગૌણ કર્યો છે અહીંયા, કેમ કે જેટલો પુરુષાર્થ વ્યક્ત છે એટલો તો લગાવે છે, જેટલી પોતાની શક્તિ છે એટલી તો વાપરે છે, એટલે અહીંયા એનો એ દોષ નથી લેતા. પણ પોતાના પરિણામને અને બાહ્ય પરિસ્થિતિને મેળ ખાય છે ત્યારે બહારનો સર્વસંગ પરિત્યાગનો અવસર ઊભો થાય છે. ત્યાં સુધી આવી પડેલી પરિસ્થિતિ છે, બાહ્ય સ્થિતિ છે, બાહ્ય કારણો છે, આવી પડેલા છે. એકવાર પૂજ્યબેન શ્રી પાસે ચર્ચા થઈ, કોઈ અમેરિકાથી આવ્યા છે આપણા મુમુક્ષુ, તો કે ત્યાં અમારે મંદિરમાં ભગવાનના દર્શન થાય ને એવી કોઈ પરિસ્થિતિ નથી. દેવગુરુ શાસ્ત્રનો ત્યાં યોગ નથી, તો એમ વિચારીએ કે શું કરીએ. અમારી તો ઈચ્છા છે કે ત્યાં પણ અમને કંઈક આવો લાભ મળતો હોય તો અમારે લેવાની ઈચ્છા ખરી, પણ હવે શું થાય, ઉદય જેવો છે કે અમારે ત્યાં રહેવું પડે. તો એમ કે જેમ ચક્રવર્તી જ્ઞાની હોય ને ચક્રવર્તી હોય છતાં એને એમ કે રહેવું પડતું, એવા સંયોગોમાં જે વૈભવમાં રહેવું પડે છે, તો કે ના એવું નથી કે ના પાડી, એને માથે આવી પડેલો છે. એ પોતે કહેશે આમાં, એક બહુ સરસ શબ્દ વાપર્યો છે શ્રીમદજીએ પોતાના માટે, કે અમને બાહ્ય કાર્યો પ્રત્યે અપ્રયત્ન દશા વર્તે છે. આત્મા માટે પ્રયત્ન દશા વર્તે છે અને બાહ્ય કાર્યો માટે અપ્રયત્ન દશા વર્તે છે. એટલે શું છે કે જ્ઞાની અજ્ઞાનીનું આ લક્ષણ છે, કે જ્ઞાની છે એ સ્વરૂપમાં સાવધાન છે અને બાહ્ય કાર્યોની અંદર એ સૂતા જેવા છે, એટલે અપ્રયત્ન દશા વર્તે છે. અજ્ઞાન દશામાં એ સાવધાન થઈને એનો પ્રયત્ન કરે છે કે આ જાળવી રાખું, આ વધારું, આ સંભાળું, એમ પ્રયત્ન દશા વર્તે છે, અને અંતર્મુખ જેવામાં એનો જરાય પ્રયત્ન નથી ચાલતો. આ બે વચ્ચે ઉલટો સુલટો જે ફરક છે એ આ પ્રકારનો છે. સર્વસંગ પરિત્યાગ ઉપર આગળ પાછળ જે અનુસંધાન છે એમાં પોતાની ભાવના ગ્રસ્તમાં છે, પણ સર્વસંગ પરિત્યાગ કરવાની જે ભાવના છે એ એમાં સ્પષ્ટ થાય છે, વ્યક્ત થાય છે. 351મો પત્ર છે, કુંવરજી મગનલાલ કલ્લોલ વાળા ભાઈ છે જે, એના ઉપરનો પત્ર છે. બાહ્ય ઉપાધિ પ્રસંગ વર્તે છે. જેમ બને તેમ સદવિચારનો પરિચય થાય તેમ કરવા, ઉપાધિમાં મૂંઝાઈ રહેવાથી યોગ્યપણે ન વર્તાય તે વાત લક્ષમાં રાખવા યોગ્ય જ્ઞાનીઓએ જાણી છે. એક માર્ગદર્શન આપ્યું છે સંક્ષેપમાં કે જેમ બને તેમ સદવિચારનો પરિચય થાય તેમ કરવું જોઈએ મુમુક્ષુ જીવે, એટલે એવો સત્સંગ અને સત્શાસ્ત્ર એ સંબંધે એને પરિચય રાખવો જોઈએ. અને જે કાંઈ ઉદયના કાર્યો આવે એમાં ઉપાધિથી મૂંઝાઈ રહેવાથી, ઉપાધિથી કોઈ મૂંઝવણ થાય તો યોગ્યપણે ન વર્તાય પણ અયોગ્યપણે વર્તાય, એટલે પોતે ઉપાધિને વશ થઈને કાં તો રાગમાં તીવ્રપણે ખેંચાઈને અને કાં તો દ્વેષમાં તીવ્રપણે ખેંચાઈને અયોગ્યપણે વર્તે એવી પરિસ્થિતિ થઈ જાય તે વાતને લક્ષમાં રાખવા યોગ્ય જ્ઞાનીઓએ જાણી છે. એટલે દરેક પ્રસંગમાં યોગ્યપણે વર્તવું અને અયોગ્યપણે ન વર્તવું એવી જ્ઞાનીઓએ લક્ષ રાખવા માટે સૂચના કરેલી છે, ભલામણ કરેલી છે કે કોઈ પણ કાર્યના પ્રસંગની અંદર યોગ્યપણે વર્તવું અને અયોગ્યપણે ન વર્તવું જોઈએ. લોકો પણ સામાન્ય રીતે એમ કહે છે કે જ્યારે બહુ મૂંઝવણની વાત ઊભી થાય ત્યારે બરાબર નિર્ણય બરાબર નથી લઈ શકાતો, એટલે બહુ ટેન્શનની પરિસ્થિતિમાં યોગ્ય નિર્ણય નથી લઈ શકાતો, પણ હળવી પરિસ્થિતિ થાય ત્યારે યોગ્ય નિર્ણય લઈ શકાય છે. એ તો સર્વસાધારણ અનુભવ ગોચર વાત છે. તો અહીંયા પણ એમ કહે છે કે સદવિચારમાં હોય અને એ પ્રકારે સત્શાસ્ત્ર અને સત્સંગનો પરિચય વિશેષ હોય તો યોગ્ય નિર્ણય લઈ શકાય છે, નહીંતર યોગ્ય નિર્ણય લેવામાં મુમુક્ષુ ભૂલ કરે છે એવી પરિસ્થિતિ થાય છે. ખાસ કરીને જેને કુસંગ હોય છે, અસત્સંગ હોય છે, એને યોગ્ય નિર્ણય લેવાની શક્તિ છે એ ઘટી જાય છે અથવા મટી જાય છે અથવા થઈ શકતી નથી એવી પરિસ્થિતિ ઉપજે છે, અથવા યોગ્ય વિચાર કરી શકે એવી પરિસ્થિતિ હોય કોઈ મુમુક્ષુને તો એ વિચારનું બળ એની પાસે ન રહે એવું કારણ પણ અસત્સંગની પરિસ્થિતિમાં અથવા કુસંગની પરિસ્થિતિમાં ભજે છે. કુસંગ વધારે નુકસાનનું કારણ છે અસત્સંગ કરતા. અસત્સંગમાં ચારિત્રનો દોષ તીવ્ર થાય છે એટલો શ્રદ્ધાનો દોષ તીવ્ર નથી થતો, કુસંગમાં શ્રદ્ધાનો દોષ તીવ્ર થાય છે. ચારિત્ર તો ત્યાં દોષ વધારે થાય જ છે પણ શ્રદ્ધાનો દોષ પણ ત્યાં વધારે તીવ્ર થાય છે, એટલે કુસંગ છે એના પ્રત્યે વધારે ધ્યાન ખેંચ્યું છે શાસ્ત્રકારોએ અને જ્ઞાનીઓએ વિશેષપણે. અસત્સંગનો પરિચય તો વિશેષ છે જીવને, પણ છતાં પોતે છૂટવાના લક્ષમાં હોય તો એમાં એને તીવ્ર રસ ન આવે, મંદ રસે પ્રવૃત્તિમાં જવાનું થાય, નહીતર તીવ્ર રસે જવાનું થાય. લક્ષ ઉપર આધાર છે. ૩૫૨મો પત્ર છે. ચત્રભુજ બેચર બનતા સુધી એમના સગા થાય છે, બનેવી થાય છે. એમના બંને વિચાર છે, એટલે પાંચ શબ્દ વાપર્યો છે. મહેતાશ્રી પાંચ આપણે જે વાપરે છે ને વેવાય વેલામાં, ભાઈશ્રી પાંચ એમના બંને વિશે એટલે વ્યવહારથી. શુભ ઉપમા યોગ્ય શું લખવા, એ વખતે પત્રો લખવાની આ પરિસ્થિતિ હતી. શુભ સ્થાને બિરાજમાન, શુભ ઉપમા યોગ્ય, મહેતાશ્રી પાંચ, શત્રુભુજ બેચર. તમને હાલમાં બધાથી કંટાળો આવી ગયા વિશે લખ્યું તે વાંચીને ખેદ થયો. એટલે શું છે કે કોઈ પ્રતિકૂળતાઓ અણગમાના પ્રસંગો બિના હશે, એટલે ગમે તો હું તો કંટાળી ગયો છું હવે આ બધી વાતોથી. પોતાને જીવને પોતાની ઈચ્છા પ્રમાણે ન થાય સંયોગોમાં ત્યારે દ્વેષ ભાવ ઉત્પન્ન થાય છે, ખેદ ઉત્પન્ન થાય છે. ખેદ એ દ્વેષ ભાવમાં છે, એટલે એને કંટાળો આવે છે કે આમાં આવા પ્રસંગોમાં મારે રહેવું નથી. એટલે ઘણા તો એ પ્રસંગો છોડીને ચાલ્યા જવા પણ પ્રવૃત્તિ કરે છે. એ સંબંધમાં મારો વિચાર તો એવો રહે છે કે જેમ બને તેમ તેવી જાતનો કંટાળો સમાવવો અને સહન કરવો. શું એ કંટાળામાં વધારે દ્વેષ ન કરવો અને કોઈ સદવિચારથી એ વાતને ઉપસમાવવી, શમન કરવી. કોઈ કોઈ દુઃખના પ્રસંગોમાં તેવું થઈ આવે છે, દુઃખનો પ્રસંગ, અણગમતો પ્રસંગ, પ્રતિકૂળ પ્રસંગ, એમાં એવું બને છે કે જીવને કંટાળો આવે, ખેદ આવે. કોઈ કોઈ દુઃખના પ્રસંગોમાં તેવું થઈ આવે છે અને તેને લીધે વૈરાગ્ય પણ રહે છે, પણ જીવનું ખરું કલ્યાણ અને સુખ તો એમ જણાય છે કે તે બધું કંટાળાનું કારણ આપણું ઉપાર્જન કરેલું પ્રારબ્ધ છે. આમ વિચારવું જોઈએ, જે ભોગ્યો આવીના નિવૃત્ત થાય નહીં, તેથી તે સમતા એ કરીને ભોગવવું યોગ્ય છે. આમ પ્રતિકૂળ પ્રસંગને, દુઃખના પ્રસંગને હડસેલો મારવાનો પ્રયત્ન કરવો અને વધારે દુઃખી થવું, એના કરતાં તો એવો ન્યાય ગ્રહણ કરવો કે આ મારા કરેલા કર્મ ઉદયમાં આવ્યા છે, મારે કોઈનો દોષ એમાં જોવાની જરૂર નથી. પણ જ્યારે મારા જ કરેલા કર્મ ઉદયમાં આવ્યા છે તો સમપરિણામથી ભોગવવા, વેદન કરવા, એ મારો ધર્મ છે, નહીં કે એમાંથી ભાગવું, ભાગી જવું ત્યાંથી, એ બરાબર વાત નથી. એટલે જીવનું ખરું કલ્યાણ અને સુખ તો એમ જણાય છે, શું છે આ વ્યવહારિક ન્યાય પકડાયો છે. કોઈ પણ રીતે સમાધાન રહે એટલે પૂર્વના પર કર્મ કરેલા કર્મનો ઉદય છે એ ન્યાય પકડાયો છે. જ્યારે સજ્જન માણસ છે, દેણું કરેલું દેવા તૈયાર છે, પછી એને દેતી વખતે દુઃખ શા માટે? એમ જે અણગમતા પ્રસંગો ઉદયમાં આવ્યા એ તો પોતે દેણું કરેલું છે, એમાં દુઃખ શા માટે? એમ કરીને એ ન્યાયથી શાંતિ રાખવાની વાત કરી છે, એને સમતા કહી. અહીં તો એ પ્રકારે પોતે સમાધાન કરે તો એને સમતા કહી છે, પેલો વિતરાગ ભાવ રૂપ સમતાની વાત નથી. માટે મનનો કંટાળો જેમ બને તેમ સમાવવો અને ઉપાર્જન કર્યા ન હોય એવા કર્મ ભોગવવામાં આવે ને એમ જાણી બીજા કોઈના પ્રત્યે દોષ દ્રષ્ટિ કર્યાની વૃત્તિ જેમ બને તેમ સમાવે સમતાએ વર્તવું એ યોગ્ય લાગે છે અને એ જ જીવને કર્તવ્ય છે. સામાન્ય રીતે જીવ કોઈ દુઃખનો પ્રસંગ ઊભો થાય ત્યારે કોઈના ને કોઈના ઉપર દોષનો ટોપલો ઢોળ્યા વિના રહેતો નથી, અને આ રીતે એક જીવની દૃષ્ટિ થઈ ગઈ છે બીજાનો દોષ જોવાની, કે કાંઈ પણ અનુચિત થાય એટલે પોતાનો દોષ જોવાને બદલે એ બીજાનો દોષ જોશે, આના કારણે આમ થયું, આના કારણે આમ થયું, એટલે એના ઉપર એને દ્વેષ આવ્યા વિના રહીએ નહીં. પ્રારબ્ધને દોષ છે, કેમ કે એક ન્યાય એ લીધો ને કે જે જે કર્મ પોતે ઉપાર્જન ન કર્યા હોય એવા તો કોઈ ભોગવવા પડતા નથી. તો દુઃખનો પ્રસંગ આવ્યો એનો અર્થ કે તે ઉપાર્જન કરેલું ભોગવવાનું છે. કોઈ વર્તમાન તું કારણ ગોતે છો એ ખોટું છે. એક દ્રષ્ટાંત આવે છે શાસ્ત્રમાં કે કૂતરાને કોઈ લાકડી છૂટી મારી, છૂટી લાકડીનો ઘા કર્યો, કૂતરાને લાકડી વાગી તો એણે શું જોયું કે આ લાકડી વાગી એટલે મને વેદના થાય છે, માથામાં વાગી કે પગ ઉપર વાગી, પણ એને લાકડી વાગી એનું દુઃખ થયું. તો આ લાકડી વાગી એટલે દુઃખ થયું માંડું લાકડીને બટકા ભરવા કે આ લાકડી વાગી એનું મને દુઃખ છે, આ લાકડી વાગી એનું મને દુઃખ છે, તો લાકડીને બટકા ભરે છે. એવી સંસારમાં જીવની પરિસ્થિતિ છે કે એને આમે કોણ કારણ દેખાય છે કે આ આ મારા ઉપર દ્વેષ કરે છે, આ મારા મારાથી ઊંધો ચાલે છે, આ મારાથી પ્રતિકૂળ ચાલે છે, આ મને આમ કરે છે, આને આમ કરે છે. એ તો કૂતરાની લાકડી છે. મૂળમાં તો તારું ઉપાર્જન કરેલું કર્મ છે, બીજું કાંઈ નથી. એવી ટૂંકી દ્રષ્ટિ થઈ જાય છે. ખરેખર તો આપણો ઉપાય એનું કારણ છે કે જો એવી રીતે હોય તો જગતમાં કોઈ કોઈને રસ્તા ઉપર હાલવા કે ન દે, ઉભા ઉભો ન રહેવા દે. શું જીવની અનિષ્ટ વૃત્તિ રાગ દ્વેષ મિથ્યાત્મની વૃત્તિ એવી છે કે કોઈ રસ્તા ઉપર કોઈને ઉભો ન રહેવા દે. શું એમ જ કે હાલવું હોય તો પગ માથે લઈને હાલો, રસ્તા ઉપર પગ મૂકશો નહીં ભાઈ, એમ જ કહી દે. હું તો કે પગ ક્યાં મૂકવા, કે તમારા માથા ઉપર મૂકો, પણ આ રસ્તા ઉપર નહીં મૂકતા એમ કહી દે. શું એવી જીવની વૃત્તિ છે સંસારમાં. શું પણ ખરેખર જીવને જેટલા પરિણામ થાય છે એટલું કાર્ય થઈ નથી શકતું, થઈ શકે છે નથી થઈ શકતું. એટલે કોઈ પોતાનું નુકસાન કરતો હોય, નુકસાન કરવાનો ઈરાદો પણ રાખતો હોય ને એવા પરિણામ પણ કરતો હોય તો પણ ત્યાં એમ વિચારવા યોગ્ય છે કે એ કરી શકતો નથી. જો નુકસાન થશે તો મારા પૂર્વ કર્મને લઈને થશે, બાકી એ નહીં કરી શકે, એના ઈચ્છાથી નહીં થાય, એના પરિણામથી નહીં થાય. આ સીધી વાત છે. ધંધામાં તો હરીફાઈ હોય છે કે નથી હોતી બજારમાં, એ તો વેપારીને ક્યાં સમજાવવું પડે એવું છે કે પોતાનો હરીફ વેપારી હોય એને નુકસાન કરવા માંગે છે કે નહીં, કરી શકે કઈ? એના એના ભાગ્યમાં નુકસાન લખ્યું હોય તો ગમે તે રીતે થાય, એને કોઈના પરિણામથી કોઈને નુકસાન થાય એવો અધિકાર નથી જગતમાં. એવી પરિસ વસ્તુ સ્થિતિ જ નથી મળતો, એટલે કોઈના અધિકારની વાત નથી. એટલે જ્યારે સામો જીવ નુકસાન કરે છે ત્યારે પણ એના અધિકારની વાત નથી, એના પરિણામ છે. એ તો અહીંયા થવા યોગ્ય હોય છે, એનો મેળ ખાય છે ત્યારે એણે કર્યું એમ જોવામાં આવે છે, ખરેખર કરી શકતો નથી, માટે એના ઉપર દ્વેષ કરવા જેવો નથી. અહીંથી ન્યાય લેવો જોઈએ. ટેવ પડી છે દોષ દ્રષ્ટિ છે ને, ગુણ દ્રષ્ટિ નથી પણ દોષ દ્રષ્ટિ છે. એટલે દોષ દ્રષ્ટિમાં હંમેશા એવું જ બને બીજાના દોષની મુખ્યતા કરવી. શું એટલે એમાં બનાવીને કોઈ પ્રસંગવશ એ પ્રકારે ન્યાય આપ્યો છે. ટાઈમ થયો છે.